દલીલ ધ્યાન એટલે બધા કરતા સર, જરાય કઠિન જ નહીં. ને એક એક ચરિત્ર કેટલા અદભુત આવ્યા. એકાદ બે ચરિત્ર બરાબર જિંદગીમાં બે ચરિત્ર યાદ રાખીને બસ એને વાગોળે રાખો તો એ કામ થઈ જાય. અને ચરિત્રની સાથે સાથે ભૂમાનંદ સ્વામી કૃપા કરી જેના ચરિત્ર ગાય છે ને ઓળખાવતા હોય તેની યાદો. અમારી જેવા નાના સાધુ વાત કરે તો શું થાય ખબર, હાલી મેળ્યો જ તે મોટી મોટી વાતો કરે છે. શાસ્ત્ર મળતા એવી વાતો કરવી જોઈએ, અન્યતર શું કે ખબર, સર્વદેશી વાતો કરવી જોઈએ. ત્યાં ભૂમાનંદ સ્વામીને સર્વદેશી વાતો આવડતી જ નહીં હોય, હે સમજાય છે. ચોખ્ખે ચોખ્ખું કીધું, મહાપુરુષ આવ્યા માફી માગવા. હું માફી માગી, માફ કરજો તે તમે મને મોકલ્યો તો એકાંતિક ધર્મની સ્થાપના કરીને મુમુક્ષને અક્ષરધામ સુધી લાવવા માટે, પણ અસુરો બહુ હતા એને મારવા રહ્યો, એમાં આ કામ થયું નહીં, બાકી રહી ગયું, માટે ગુનો માફ કરો. ભગવાન કે સારું જાઓ ગુનો માફ, બીજું શું કરીએ કે આપણે એક ફેર કામ કરી નાખે, ભૂલ કરી નાખે ને પછી એમ કે માફ કરો, પછી હું માફ જ કરો નહીં ને, માફ જાઓ કે. અને પછી કોણ આવ્યું, પ્રધાન પુરુષ ધનુષ બાણ હોતા. અને હું કીધું, હે કૃપાળુ તમે કૃપા કરો અને કઈ કામ હોય તો મને હોપો. મહારાજે એને હામે જ કીધું કે અમે તમને જે માટે મોકલી હતી તમે કર્યું છે, મોમોક્ષ અક્ષરધામમાં લાવવા હાટો મોકલ્યા હતા. તેણે શું કીધું, આમાં જો દ્રષ્ટિ રહે ખબર હોય, હું કીધું તમે મને જેટલું કામ જેટલી સામર્થ્ય આપી તેટલું કર્યું, એટલી મને સામર્થ્ય તેમ નહોતી આપી તો અક્ષરધામમાં ક્યાંથી લાવું. બીજા કોઈ તમને હેરાન વેરાન કરતા હોય ધર્મ ભક્તિને તો મને હોપો તો એને પતાવી દો, કારણ કે એનું કામ જ ને, એટલે એને ફાવે પહેલે જ બહુ. ધર્મભક્તિને કોઈ હેરાન કરતો મને આપો ને તને હરખા કરી નાખું. ત્યારે મહારાજ શું કીધું કે મેં તમે તો એમાં સ્વયં ભળો ત્યારે એ કામ થાય, અમે તો સંકલ્પ કરી પતી જાય માટે અમારી એવી કાંઈ જરૂર નથી. અને પછી જતા જતા પોતાના દાસ હનુમાનજીને કીધું, આ સેવા કર્યા જેવા છે તમે સેવા કરજો, એમ કહીને વારંવાર ઘનશ્યામને વંદના કરી અને પોતાને સ્થાને ગયા. આટલું તો નંદ સંતો ચોખ્ખું લખ્યું, પછી આથી કેટલુંક લખે આમ કહો, કેટલુંક લખે પછી હદ હોય ને લખવાની, હદ હોય ને તો ન સમજાય તો, ન સમજાય તો કમ ભાઈ. કારણ કે આ વાત બહુ છાની છાની કહેવાય. મોટા મોટા સંતન કહેતા ઉપાસનાની વાત છે ને, ખીચાનો ગોળ છે એમ કહેતા. શું કહેતા, ખીચાનો ગોળ. ખીચાનો ગોળ શું કામ કહેતા ખબર, આપણે તે ઇન્ડિયામાં છે ને સૌરાષ્ટ્રમાં અમારે બધા, જો કે અમને અનુભવ આવે ભણ્યા છે આમાં કોઈક દાદા ઇન્ડિયામાં એને ખબર હોય, છોકરાઓ ભણવા જાય ત્યાં કાંઈ આવી સમૃદ્ધિ નહોતી, જો કે હવે તો ત્યાંય ઘણું થઈ ગયું, આવી સમૃદ્ધિ નહોતી તો છોકરાને શું આપે, શિંગદાણા મગફળી દાણા આપે, ભૂતડા લ્યો ને, હા એ ભૂલાઈ ગયું મને, ભૂતડાને દાણા આપે અને ગોળ આપે. અને છોકરાને કહે રિસેસ પડે એમ કે વચ્ચે રજા પડે ને, તો કે તેમ ખાજો એમ, એટલે છોકરાને આપે ભૂતડા અને ગોળ, રિસેસ પડે ત્યારે છોકરા ખાય. પણ એ વખતે મુસલમાનનું રાજ્ય હતું, એટલે થાય કેવું, છોકરો આમ ગોળ લઈને આમ મોઢા મૂકતો અને એમાં જો મુસલમાન ભાળી જાય તો ગોળ ઉપર થૂકે. પછી હિન્દુનો છોકરો ખાય ને, એવી હિન્દુની આમ ખુમારી હતી હિન્દુ હિન્દુપણાની, જોકે આજ તો કઈ રહ્યું નથી, ગમે ના ખાઈ લે, ગમે ખાઈ લે, ગમે ત્યાં ખાઈ લે અને ગમે ખાઈ લે. એટલે માણસ કઈ માઉસ ખાય, હે માઉસ ન મૂકે. આમ ગણો ને તો ઠાકોરજી બધાને આમ બધું અલગ અલગ બાંધી દીધું. પશુને કીધું તમારે ઘાસ ખાવું, સાવજ આદિકને માટે માઉસ પણ કીધું, માણસ માટે શાકાહારી કીધો. પણ માણસ બધું ખાય, માણસ બધું ખાય, ई शाकाहारी करे, फळाहारी करे, मांसाहारी करे अन घास आहार होते करे। इंडिया में लालो करोड़ों रुपया घास खाई गयो गाय गो। એટલે મોટા મોટા સંતો એમ કહે કે ઠાકોરજીએ દયા કરી અને માણસને સીધો કર્યો અને પશુ બધાને આડા કર્યા, તો પશુ માત્ર આડા ઘડ્યા હોવા છતાં સીધા હાલે અને માણસને એકને સીધો ઘડ્યો હોવા છતાં આડો હાલે, એ સીધો હાલે જ નહીં, માઉસ ખાઈ જાય આપણને। તો મને પેલા હાનો જ પડતો, બહુ નાનો હતો ને ત્યાં લોકો વાતો કરતા કે લોકો કે માઉસ ખાય, મેં કીધું કે માઉસ થોડા ખાતા જ કે માણસ માણસ માઉ ખાતા છે, પણ પછી જેમ જેમ અનુભવ થયો ને એમ ખબર પડી કે માણસ અન્ન ક્યાં ખાય જ છે, જાજુ માઉસ જ ખાય છે। અને આ દેશમાં તો મને એમ છે અનાજ કરતા માઉસ વધારે નહીં ખાતા હોય, બટાકા ખાય બીજા બે ખાય છે, જગતને પોહા એ ખાય, આપણે જવું છે અક્ષરધામમાં માટે આપણે ખાવાની ચીજ ખાવી, એટલું કેવું હરિભગત માટે કેવું, દુનિયાને કઈ ઉપાધિ ન કરે। મારે દાદા ગુરુ કહેતા આખી ગંજી હળગી હોય, ગંજી એટલે ઘણું બધું ઘાસ, આપણી પાસે ઘડોક પાણી હોય ને તો એ ઠારવા માટે નખાઈને નાખી તો ગંજી હળગી જાય ને આપણો ઘડો પાણી જાય, એના કરતા ગંજી હળગતી હોય ત્યારે બધા પોળા ન હળગી ગયા હોય, જેટલા ન હળગી ગયા હોય એટલાને ખેંચી લઈને એક બાજુ ફેંકાઈ દે તો એટલા પોળા બચી જાય, સમજાય। આખી દુનિયા હળગી છે, આખી ગંજી હળગી છે, એ બધાને ઠરાય નહીં, પણ એમાં જેટલા નથી હળી ગયા જેને સત્સંગની અસર થઈ ગઈ છે, ભગવાન ઓળખાઈ ગયા છે, એને ખેંચીને એક બાજુ કરવાનું કામ, એમાં સીજમાં રાજી છે, બાકી ઓલું હરખું થાય એમ નથી। કારણ કે માણસે હદ કરી, સમજ્યા, શું ખાવું શું પીવું એની માણસને કાંઈ ગતાગમ જ નથી રહી, અપે પીએ છે, અખાદ્ય ખાય છે અને પછી મરીને જમપુરી જાય છે, અક્ષરધામ નથી જતા। આપણે અક્ષરધામમાં જવું હોય તો વિચાર કરવો કે મારે શું ખાવું, મારે શું પીવું, મારે કેમ કરવું, મારે કેમ ભજન કરવું, એનો વિચાર જેને અક્ષરધામમાં જવું હોય એને કરવો, તો રસ્તો મળી જાય એમ છે, નહીતર રસ્તો મળે એમ નથી। આ પુરુષોત્તમ નારાયણ આવા મળ્યા પછી જીવ આ વાતને ભૂલી જાય છે અને વાતની ઘેડ બેહતી નથી। આવા મોટા મોટા નંદ સંતો આવ ચોખ્ખે ચોખ્ખું કહે છે તોય પણ જીવને એમ ગમે એમ હોય એમ આજ નથી પડતી, અને કામ ઘણું કઠણ છે। આપણે શું કહેતા હતા, ખીચાનો ગોળ છે, તે પેલો હિન્દુનો છોકરો આમ ગોળ ખાતો હોય ને એને એને મુસલમાનનો છોકરો ભાળી દે એટલે માથે થૂકે, એટલે હિન્દુનો છોકરો ફેંકી દે એટલે પેલો મુસલમાનનો છોકરો પછી લઈ લઈને ખાઈ જાય, એટલે પછી ઓલો હિન્દુનો છોકરો શું કરે ખબર, આમ ચારે બાજુ જુએ ચારે બાજુ, અને કોઈ ન ભાળે ને એટલે ખીચામાં ગોળ કાઢે, જરાક બચકો ભરીને પાછો ખીચામ નાખી દે, એટલે ઓલો મુસલમાનનો છોકરો ભાળે નહીં અને આપણો ગોળ લઈ લે નહીં। આમાં ઉપાસની વાત એવી છે, સમજે, મુમુક્ષ ખરેખર દેખાય ત્યારે બચકો ભરી લેવાય ને પાછો પછી ખીચામાં મૂકે, લાગઠ જો આ વાતો શરૂ કરીએ ને તો ધોકાવાળે કરે, બીજા ન કરે હો, કંઠીવાળા જ કરે, બીજાની વાત જવા દો ને, બીજાને જ પૈથ ન પડે, કંઠીવાળાને ન પડે, અરે કંઠીવાળાને ક્યાં કરો, તિલક ચાંદલાવાળાને પૈથ ન પડે, અરે એની ક્યાં કરો, ભગવાને ન પૈથ પડે ને, આ જેવી વાતો છે એવી જો કહેવાની શરૂ કરી દે તો ભગવાન ધારીને પણ પૈથ પડે નહીં, આજ નહીં તે દાડાને જ પડતી। ગોપાળાનંદ સ્વામી આવી જયારે વાતો શરૂ કરી ને ત્યારે કેટલાક તો સ્વામી વાતોમાં લખ્યું, સ્વામીને ધોળા કપડા પહેરાવા તૈયાર થયા હતા ગોપાળાનંદ સ્વામીને, ગુણાતીતાનંદ સ્વામી કે અમને ખબર પડી, અમે તરત પહોંચી ગયા વડતાલ અને મેં કીધું આ બધી હું આદરીશ, એ તો મહાયોગી રાજ છે, સંકલ્પ કરશે તો મહારાજ એને ધામમાં તેડી જાય, તમારા આંડલા અભડાઈ જાહે, માટે વિચારીને પગલા ભરજો, કે કલ્પના કરો લ્યો, આ કામ કઈ જેમ તેમ નથી, અને આ ઓળખાણ થાય પછી મુમુક્ષ કઈ જેમ તેમ રહે, અને તમે વિચાર્યો આ સંપ્રદાયમાં જેટલા જેટલા સંતો ભક્તોની સ્થિતિ બંધાણી એ તમામ સર્વોપરી ઉપાસના વાળા છે, તમે એક એક એવો બતાવો તો ઉપાસના ઠેકાણું નહોતું તોય વચન સિદ્ધ પુરુષ થયું, એક તો બતાવો સંપ્રદાયમાં એક જોવા ન મળે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ ઓળખે વિના કેફ કોઈ દી ચડે નહીં, અને કેફ ચડ્યા સિવાય આજ્ઞા કોઈ દી પડે નહીં, અને આજ્ઞા પડ્યા વિના વાસના કોઈ દી બળે નહીં, અને વાસના બળ્યા સિવાય શ્રીજી મારા હૃદયમાં વસે નહીં, અને શ્રીજી મારા વસે નહીં હૃદયમાં ત્યાં સુધી કોઈ દી વચન સિદ્ધતા આવે નહીં. શ્રીજી મહારાજને ઓળખે ત્યારે કેફ ચડે, કેફ ચડે ત્યારે આજ્ઞા પડે, ને આજ્ઞા પડે ત્યારે વાસના બળે, ને વાસના બળે ત્યારે શ્રીજી મારા હૃદયમાં ઘર કરીને રહે, અને શ્રીજી મારા હૃદયમાં રહે ને ત્યારે કામ થાય. માણસથી શું થાય? શ્રીજી મારા હૃદયમાં વસે ત્યારે થાય. આ વાત આજે કઠણ પડે ને તે દાડે પડતી. ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં હતા, ઉમરેઠમાં પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને દર્શન આપીને કીધું, સ્વામી તમે અમારું જેવું છે એવું સર્વોપરીપણું જાણો છો, કહેતા કેમ નથી? જો નહીં કોણ તો અક્ષરધામમાં નહીં લઈ જાય, 1000 વર હું દીદી અમારે રાખશો. અને બીજે દિવસે ગોપાળાનંદ સ્વામી જે ધોધ વહેતો કર્યો સર્વોપરીપણાનો, સભામાં બધા આવતા હતા, કાયમ આવતા હતા, સ્વામીની વાતો હમણાં રાજી થતા હતા, પણ સ્વામીએ જયારે સર્વોપરીપણાનો ધોધ વહેતો કર્યો ને ત્યારે કેટલા ઉભા થઈ થઈને વિયા ગયા. અને એક બ્રહ્મચારી હતા, નામ નથી આપતો કારણ કે મોટા નામ છે, બ્રહ્મચારી હતા, તેને તો ઝાડા શરૂ થઈ ગયા, ઉલટી શરૂ થઈ ગઈ. ગોપાળાનંદ વાતો સાંભળી, લો મહારાજના દીક્ષિત હતા, અને તમતા નામ જાણું તો મને એકલા મળજો, નહીં પૂછજો કે સ્વામી નામ શું હતું જરા કહોજી તો કહી શકે. ઝાડાને ઉલટી શરૂ થઈ ગયા સર્વોપરી વાતો જયારે શરૂ કરી ત્યારે, અને આ વાત જયારે સ્વામી શરૂ કરીને ઓલા ઝાડા ઉલટી થઈ ગયા, રઘુજી મારે ખબર પડી કે બ્રહ્મચારીને ઝાડા ઉલટી થઈ ગયા, ધમ બીજા હે, અને ઈ ઉપાધિમાં દેહ પડી જાય ત્યાં જાય અક્ષરધામમાં જાય, આનો મોક્ષ બગડી જાય. રઘુજી મહારાજ બોલાવ્યા ને સમજાયું કે બ્રહ્મચારીમાં તમે સમજો છો, ઠીક સમજો છો, તો યોગી રાજ છે ક્યાંય ખેલમાં ખેલતા છે, કારણ કે જલ્દી તો એમ પાટાપિંડી કરવા પડે ને, તમે સમજો ઠીક છે કે ઝાડા ઉલટી વગર દવાઈ હારા થઈ ગયા, તો મારા સર જાણતા હતા પણ એને બચાવવા હતું કીધું. પછી ગોપાળાનંદ સ્વામીને ખબર પડી કે આની દિશા ભૂંડી થઈ અને હમશે નહીં, ધામમાં નહીં જાય, ભારે કરી ગયા. ગોપાળાનંદ સ્વામી કીધું, તમારે છે ને આમ જાહેર સભામાં ન આવવું, કે હમણાં અમારો પાવર જુદો છે, આમ ક્યારેક ક્યારેક પાવર જુદો હોય, મારે તમારે જાહેર સભામાં ન આવવું, એકાંતમાં સત્સંગ કરવા આવજો કે. અને પછી એકાંતમાં સત્સંગ કરવા માટે એ અખંડાનંદ છે, નામ બોલાઈ ગયું સહજાનંદ સ્વામી, એ બ્રહ્મચારી જાય અને ગોપાળાનંદ સ્વામીનો એકાંતમાં સત્સંગ કરે. એકાંતમાં સ્વામી ધીમે 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 આમ સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ સમજાવતા 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 1 મહિનો જયારે સત્સંગ કર્યો, ત્યાં બ્રહ્મચારી હૃદયમાં સ્વામિનારાયણ સર્વોપરી ઉતરી ગયા. ઉભા થઈને ભખો ભખમી ના દંડ ગોપાળાનંદ સ્વામીને, સ્વામીને કહે, સ્વામી સારું થયું તમે મળ્યા, ને તારો મહારાજ નો દીક્ષી હતો તો એ કાચે ને કાચો મરી જાત, કે જે કાચે ને કાચો મરી જાત, સારું થયું તમે મળ્યા, તે જેમ છે વાત સમજાણી, હવે દેહને મૂક્યા પછી અક્ષરધામમાં જઈશ, હવે શંકા મને નથી. અને આ સત્સંગમાં આ વાતને ન સમજે તો કંઈ કાચે ને કાચા મરી જાય, કહો માટે આપણે કાચે ને કાચું મરવું નથી, પાકા થઈ ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા સમજીને અક્ષરધામમાં ઘરી જવું છે. એકવાર વિઝા મળી ગઈ એટલે કામ થઈ ગયું, માટે વિઝા મેળવી લેવી છે, ગમે એમ કે આ દુનિયામાં વિઝા મેળવે તો કાચા ઇન્ડિયામાંથી આવવું હોય ને, અહીંના હોય એને તો વાંધો નહીં, લોકો ઘણા અહીંયા આવે અમેરિકા વિઝા રહેવા માટે, કાંઈ નહીં, એ ખાચા ને ખોટા ને ગમે એવા કાગળિયા કરી અને વિઝા મેળવી લે, વિઝા મેળવી લે પછી બાદશાહ. એમ અક્ષરધામમાં ખાચા ખોટા કાગળિયા ન કરવા, પણ કાલાવાલા કરી મહારાજને અને જેવા છે ઓળખી અને અક્ષરધામની વિઝા એકવાર મેળવી લેવી. એકવાર જેને વિઝા મળી જાય એ પછી માલામાલ થઈ જાય, માટે જેને માલામાલ થવો, આ દુનિયાનો માલ તો કાલે વાર પૂરો થઈ જવાનો, સમજાય છે? આ તો ટાંકાનું પાણી જેવો માલ છે. કેવો છે? ટાંકાનું પાણી ગમે એટલું ભર્યું હોય તો કોક ખુલ્લો રહી જાય ક્યાં સુધી ટકે? 2 કલાક, 4 કલાક, 6 કલાક, બહુ મોટો 12 કલાક, 12 કલાકે ખાલી ઠબ. એમ આ દુનિયાનું સુખ તો ટાંકાનું પાણી જેવું છે, તે કોક ખુલ્લો રહી જાય કે દાડે જવાનું થાય તે દાડે, એટલે આ દુનિયાનું પૂરું. પણ ભગવાનનું જે સુખ છે કેવું છે? બોરિંગનું પાણી છે, કૂવાનું પાણી છે, પાતાળનું પાણી છે, 24 કલાક મશીન ચાલે, મોટર ચાલે, સબમિર્સી ચાલે તો પણ ખૂટે નહીં, એમ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ સમજવું અને ઈજા લઈને ધામમાં પહોંચી જવું, ઈ એવું છે. ટૂંકમાં તમને કીધું, થોડું કીધું, જાજુ હમશ્યો તો કામ થઈ જશે. સહજાનંદ સ્વામી મહારાજ એવા સરસ ચરિત્રો કરે છે, સહેજે યાદ રહે. આજ બે ચરિત્ર બહુ સરસ કર્યા. દૂધ પીવું છે એટલે ગોઠણે ભર ચાલતા ચાલતા માં ભક્તિની પાસે જાય, એને ટેકો દઈને ઊભા થાય. એકલા નો થઈ શક્યા, કેવા ચરિત્રો કરે તો આમ સહજ યાદ રહી જાય. આમ યાદ કરીએ આપણે, એ મારા નાના એવા હશે, આમ ટેકો દઈને ઊભા થતા હશે. ભક્તિ માતા કહેતા છે, રહેવા દેન ઘનશ્યામ, રહેવા દેન ઘનશ્યામ. કેટલો અદભુત ચરિત્ર છે. બીજું, મહારાજ આંબલી કરતા મોટા થયા. એટલા મોટા થયા પછી પાછા ડરી ગયા કે ઉત્તર દિશામાંથી સૈન્ય આવે છે, માટે આપણે છપ્પા છોડીને જતા રહી ગયા. અને ધર્મદેવ આ પાડી દીધું, આલુ ફેંકી દઈ ગયા. ભગવાન જયારે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે એ ઓળખી ન શકાય કે આ કોણ છે. સારા સારા ઓળખી ન શકે, ભલભલા ઓળખી ન શકે. મારે જયારે વન વિચરણ કરતા હતા, રસ્તામાં એક મોહનદાસ મળ્યા. વૈરાગી બી ભેગા થઈ ગયા, મહારાજે વૈરાગી, મોહનદાસ વૈરાગી. મહારાજ મોહનદાસ ને પ્રશ્ન કર્યો, મોહનદાસ ઘરબાર કેમ છોડ્યા? મોહનદાસ કે, ભગવાન મેળવવા હતો. તમે કેમ છોડ્યા? મહારાજ કે, મેં ભગવાન મેળવવા હતો. મહારાજ કે, મોહનદાસ આપણને આનંદ આવશે, આપણે બે ભગવાન મેળવવા હતો, ઘરબાર છોડ્યા છે. બે ચાર દિવસ અઠવાડિયું સાથે રહે, વળે અલગ થઈ જાય, વળી પાછ ભેળા થાય. એટલે મહારાજ ફરીને પ્રશ્ન કરે, મોહનદાસ ઘરબાર શું કામ છોડ્યા? તો ભગવાન મેળવવા હતો. મારે કે, અમે ભગવાન મેળવવા હતો છોડ્યા છે. એ વનમાં 20 વાર ભેળા થયા. મોહનદાસ ભગવાન મેળવવા હતો ઘરબાર છોડીને રખડ્યા છે. કોઈને આ રે, એટલું જ સમજવાનું છે. એટલું સમજાઈ જાય તો કામ થઈ જાય. એની સાથે રહ્યા પછી એ સમજાય નહીં, કેટલું મોટું દુઃખ. સાથે નો એમ ન સમજાય તો કઈ દુઃખ ન હોય, સાથે રહ્યા પછી ન સમજાય એ દુઃખ કહેવાય. કુસંગી હોય બિચારો, એને ભગવાન સ્વામિનારાયણ ન સમજાય એ કઈ દુઃખની વાત ન કહેવાય, ન સમજાય. પણ સત્સંગીને ન સમજાય, સાધુને ન સમજાય તો એ બહુ મોટી દુઃખની વાત કહેવાય. સમજાય? એને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ન સમજાય તો બહુ મોટા દુઃખની વાત કહેવાય. જોકે આપણે ન કહી શકીએ, બાકી મોટા મોટા સંતોએ ગોપાળચરણ સ્વામી ચરાડવામાં થઈને ઉપાસના દર્પણ લખ્યું છે, એમાં તેણે એવું લખી નાખ્યું કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હોય અને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી ન સમજે અને બીજા અવતાર જેવો માનતો હોય અને ભગવાન સ્વામિનારાયણનો સાધુ હોય તો હું એને સાધુ માનતો જ નથી, હું તને જગતનો બાવો કહું છું. આવું લખેલું આપણે ન કહેવાય, એને કીધું કે ભગવાન સ્વામિનારાયણનો સાધુ થાય અને ભગવાન સ્વામિનારાયણને જો સર્વોપરી ન સમજે તો એને સ્વામિનારાયણનો સાધુ જ ન કહેવાય, એને તો બાવો કહેવાય. જગતના બાવા એમ કહે સ્વામિનારાયણ ભગવાન છે, ફરક શું પડ્યો? અને આ એમ કે ભગવાન છે. પણ જે દિવસે એમ સમજે કે આ સર્વોપરી ભગવાન છે ત્યારે સાધુ કહેવાય, એવું લખ્યું લો. એટલે આ બધા પોઈન્ટ છે ને આપણે વિચારવાના છે કે લખેને આપણે કે ભૂલ થઈ જતી ને આ સ્વરૂપ સમજવામાં. દુઃખ ત્યારે થાય એનો થયા પછી એને ઓળખે નહીં એમ. અને દુઃખ ક્યારેક ક્યારેક આપણને એ થાય, રોટલા એને ખાય અને મહિમા બીજાનું ગાય. રોટલા એના ખાય ને મહિમા બીજાને ગાય, ગુણ બીજાને ગાય, મહત્તા બીજાની સમજે તો પછી એને એનું થઈ જવું જોઈએ. એમાં વાંધો હું બહુ પ્રીતિ હોય એનું થઈ જવું જોઈએ. જેને પ્રીતિ નથી એને રહીને કામ, હું એના રહીને કામ શું? આપણે માહરીને છેતરતા કહેવાય. તો નિતકક મળે છે એટલે ઉપરથી રાખીએ છીએ, હૃદયમાં બીજા બેઠા. ભગવાન સ્વામિનારાયણના આશ્રિતમાં હૃદયમાં ઈ જ હોય, વાણીમાં ઈ જ હોય, જીવનમાં ઈ જ હોય, જીવન પ્રાણ પણ ઈ જ હોય. મોહનદાસ હારે રહેતો પણ ન સમજાવ. લો મોહનદાસ મહારાજ પૂછે, મોહનદાસ ઘરબાર કેમ છોડ્યા? તો ભગવાન મેળવવા. મહારાજ કેમ એટલે છોડ્યા છે? એમ કરતા કરતા મોહનદાસને સમાચાર મળ્યા કે લોજમાં રામાનંદ સ્વામી નામના એક સંત રહે છે, એ સાક્ષાત ભગવાનનો અવતાર છે. આ સાંભળતાની સાથે મોહનદાસને રામાનંદ સ્વામીના દર્શનની તાલાવેલી જાગી અને મોહનદાસ ફરતો ફરતો ઉતાવળે ચાલતો લોજની અંદર આવ્યો અને રામાનંદ સ્વામીના દર્શન કર્યા. અને દર્શન કરતાની સાથે મોહનદાસને ટાઢું થઈ ગયું અને આનંદ થઈ ગયો. તો કેમ આનંદ થયો? મહારાજ કરતા વધારે પ્રતાપ પિતા રામાનંદ સ્વામી એટલે આનંદ થયો. પણ રામાનંદ સ્વામીનો મહિમા ને હતો કે આ ભગવાન છે, નહોતા તો આનંદ થયો. જો તેને મહિમાની તાકાત જો તેને, રામાનંદ સ્વામી ભગવાન હતા નહોતા, પણ એ સાંભળ્યું તું રામાનંદ સ્વામી ભગવાન છે તો નહોતા તો આનંદ થયો. અને નીલકંઠ ભગવાન નહીં, ભગવાનને ભગવાન હતા, સમજાય? પણ ઈ સમજાણા નહોતા તો હારે રહ્યો તો આનંદ થયો નહીં. સમજાય તે દાડે આનંદ થાય. તમે સત્સંગીઓનું માર્કંડી મુનિનો પ્રસંગ વાંચો. માર્કંડી મુનિ જયારે બાલપ્રભુ ઘનશ્યામનું નામ પાડવા માટે આવ્યા અને ધર્મદેવે એના હાથમાં હાથ સોંપ્યો અને કીધું કે નામ તમે પાડી દો, તો માર્કંડી મુનિ હાથમાં હાથ તો લીધો પણ 5 મિનિટ સુધી એક શબ્દ ન બોલ્યા. બસ બોલવાનું બંધ, છૂપછાપ. ધર્મદેવે પ્રશ્ન કર્યો, તમે કહો તો ખરા, કંઈક બોલતા કેમ નથી? તેમ બંધ ક્યાં થઈ ગયા? પણ માર્કંડે મુનિ તો આશ્ચર્યમાં ઊંડા જ ઉતરી ગયા. તે શેનું આશ્ચર્ય થયું તેને? આ ઘનશ્યામ ભગવાન છે એમ જાણે એનું આશ્ચર્ય હતું? બોલોજી, એનું આશ્ચર્ય થયું હતું? આ ભગવાન છે, હાથમાં હાથ લીધો એટલે ખબર પડી ગઈ, ઓહો આ તો ભગવાન છે, એટલે ઊંડા ઉતરી ગયા. બુદ્ધિ દોડાવો, પડી પડી કટાઈ જાહે, દોડાવો જી, કેમ ઊંડા ઉતરી ગયા? ઘનશ્યામ ભગવાન છે એ તો હિમાલય પરથી હાલતા થયા ત્યારે ની ખબર હતી, કારણ કે ત્યાં વાતો થવા મળી હતી. છપૈયામાં ધર્મદેવની ઘેર ભગવાન પ્રગટ્યા છે એટલે આવ્યા હતા. નત્ર કામ હું તું છપૈયામાં, કે છપૈયા મોટું સિટી નહોતું કે ખરીદવા આવે, જ્યાં નત્ર વસ્તુ પદાર્થ ખરીદવા આવ્યો હોય, નાનકડું ગામ છે. હિમાલયમાંથી ચાલતા થયા ન્યાથી ને ખબર પડી ગઈ હતી ધર્મદેવની ઘેરે ભગવાન પ્રગટ્યા છે, એટલે એને હાથ હાથમાં લીધો અને ભગવાન દેખાય તો કઈ આશ્ચર્ય ન થાય. પણ હાથ જે હાથમાં લીધો તો ખબર પડે કે ઓહો આ તો ભગવાન ના ભગવાન છે. આ જયારે ખબર પડી ને ત્યારે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. માણસે પોતે ધાર્યું હોય એના કરતા અલગ કઈક દેખાય ત્યારે આશ્ચર્ય થાય. આ પછી ભગવાનના ભગવાન કે ઉપાધિનો પારનો ડખો થાય કે ભગવાન વળી ભગવાન, તે બે ભગવાન, ભગવાન એક જ છે પણ દુનિયા જેને ભગવાન સમજે છે એના આ ભગવાન છે, બસ એટલું જ સમજવાનું. ભાઈ ભગવાન તો એક જ હોય, અનેક ન હોય. તે મોહનદાસને મહારાજ મળ્યા તો આનંદ નો થયો, પણ રામાનંદ સ્વામી મળ્યા ને એવો મોજમાં આવી ગયો, એવો મોજમાં આવી ગયો. રામાનંદ સ્વામી દંડવટી કર્યા, સ્વામી પાસે રહ્યો અને કહે છે કે આજ મારી યાત્રા સફળ થઈ, આજ મેં ઘરબાર છોડ્યા એ સાર્થક થયું. કે રામાનંદ સ્વામી કે ઘરબાર છોડાય જો સાર્થક થયું હોય એમ લાગતું હોય તો હવે રોકાઈ જાઓ, સાધુ થઈ જાઓ, પાછું જીવે જો. નિકી પાછું બીજું કહ્યું હોય, રામાનંદ સ્વામી કે સ્વામી સાધુ જરૂર થાય છે, ગુરુદેવ આપ મળ્યા બીજો કોઈ સંકલ્પ નથી, પણ દ્વારકાની યાત્રા કરવા જવાનો એક સંકલ્પ છે, તો દ્વારકાની યાત્રા કરી આવું. કે લે સ્વામી કે પણ હવે આમ પૂરું કરો ને, પણ જીવને એમ હા પડે નહીં. પર્વતભાઈ એનો છોકરાને કાશીની યાત્રા કરવા જવું હતું. પ્રભુ ભાઈ કીધું, ભાઈ બધી અહીં જ યાત્રા હતો કે ના ભાઈ ના, કાશીની યાત્રા કરી ને કલ્યાણ કેમ થાય, કે એડસઠ તીર્થ કરી તેથી કલ્યાણ થાય. બહુ મનાવ્યું પણ આ ન પડી, યુનિવર્સિટી આ નથી પડતી, આ ન પડે. એટલે પછી એને એમ કીધું કે એક કામ કરો કે યાત્રા કરવા જાઓ પણ ગોપાળાનંદ સ્વામી જરાક દર્શન કરતા જાજો. પછી જાજો ગોપાળાનંદ સ્વામી દર્શન કરવા આવ્યા. સ્વામી બે દાડા રોક્યા, રોકાય નહીં કોઈ રીતે, તોય સ્વામી રોક્યા. તેમ કોઈ રોકાયું ને, આવે ને યાત્રા કરવા, જવું છે જવું છે. આપણે કઈ પણ થોડીક વાર તો રોકાવતો કે ના સ્વામી જવું છે. બે મહિને યાત્રા કરી આવે પણ સમાગમ એક કલાક કોઈનો ન કરે, સમજાય. બે મહિને યાત્રા કરીને આવે પણ હોય એવું કોરો ધાકોડ રે, ખાલી દર્શનથી કાટ નીકળે નહીં. બે મહિને તમે જોજો, બે મહિના યાત્રા કરીને આવે તો નો સ્વભાવમાં ફેરફાર થયો હોય. તમે વિચારજો, બે મહિનાની યાત્રા પછી નો સ્વભાવમાં ફેરફાર થયો, નો ભજનમાં વૃદ્ધિ થઈ હોય, નો ઉપાસના સમજાણી હોય, નો ભગવાનના ભક્તનો મહિમા સમજો, નો નિર્વાસનિક થયો, એવો ને એવો કોરો ધાકોડ હોય. યાત્રાનું ફળ તો એ છે, જીવમાંથી કાટ નીકળી જાય, જીવ નિર્વાસનિક થઈ જાય, ભગવાન સમજાઈ જાય, ભગવાનને પામવાની તાલાવેલી જાગી જાય, એ યાત્રાનું ફળ. તે ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતે કીધું, મહાબ્રહ્મનિષ્ઠ પુરુષે, કે તમે રોકાઈ જાઓ, બે દાડો રોકાવ. તો કે ના સ્વામી મારે ઉતાવળ છે. તો એ સ્વામી એક દાડો રોક્યા અને હવારના પોરમાં ઘેલે સ્નાન કરવા માટે લઈ ગયા. સ્નાન કરીને આવતા હતા, સ્વામી આગળ હાલ્યા જાય ને એટલે પાછળ હાલ્યા આવે. પણ સ્વામી જ્યાં પગ મૂકે ને, એથી પગ જ્યાં ઊંચો કરે ને, તો એક એક વેદ જેવડા કેટલાક માણસો એમ આળોટે. અને મને થયું આ કોણ હવનના પોરમાં, સ્વામી ઉભા રાખીને પૂછ, સ્વામી આ બધા કોણ છે? બધા યાત્રા કરે ને પાપ ધોઈ આવે ને, એનું પાપ ભેળું થયું હોય. તીર્થમાં પાપ ધોવાની તાકાત છે પણ બાળવાની તાકાત નથી. ભેળું થાય પછી બાળાય ક્યાં? એટલે અમારા અહીં જે પગ ઉપર ઉપડે છે, અમારે ચરણ રજમાં આળોટે છે, એટલે બધા પાપ બળી જાય છે. બોલો પરોતભાઈ નો છોકરો કે સ્વામી તમારામાં આટલી તાકાત, તમારા ચરણ રજમાં આ તીર્થ આળોટે અડસઠ એના પાપ બળી જાય? સ્વામી કે મારા પગની ક્યાં વાત કર, તારા બાપના ચરણમાં એટલી જ તાકાત છે, ન્યાય તે અડસઠ તીર્થ આળોટો આવે છે. કે સ્વામી મારા બાપના ચરણમાં અડસઠ તીર્થ આળોટે છે? તો કે હા. તો તઈ મારી યાત્રા કરીને કામ હું જ કે મારી ઘેર અડસઠ તીર્થ આવે છે, અને અડસઠ તીર્થમાં આટા મારવા જાઓ? આરે પચીસ ત્રીસ જણા હતા, ઘેલે સ્નાન કરીને આવ્યા ને તે તૈયાર હતા કે હાલો એલા મોડું થાય છે યાત્રા કરવા. ત્યારે પરોતભાઈ દીકરો કે મારે બધી યાત્રા પૂરી, કે મારે ક્યાંય આવવું નથી. સમજાય પ્રગટનો મહિમા, સમજાય જીવને પ્રત્યક્ષનો મહિમા, સમજાય તો જીવમાં દુબળાઈ રહે નહીં. જીવમાં જે દુબળાઈ રહે છે એનું કારણ પ્રત્યક્ષનો મહિમા નથી, પરોક્ષનો ગજબનો મહિમા. જીવ ગાંડો થઈ જાય, લો પ્રત્યક્ષને ભાળીને એવો ઉમંગ નથી જડતો, એના કરતાં લાખ ગણો ઉમંગ થવો જોઈએ. કારણ કે આમાં તો લાખ ગણીનો કોટાન કોટી ગણી અધિક શક્તિ છે. સમજાય તો તે રામાનંદ સ્વામી કીધું પણ મોહનદાસ ને મનાવણો ની કે નહીં મારે યાત્રા કરવા જાવ. સ્વામી કે જાઓ. તો યાત્રા કરવા ગયો અને બે વર્ષ ને આટા મેર્યા, અને બે વર્ષ પછી પાછો આવ્યો લોજ. તે લોજમાં કીધું ભક્તોને, પૂછ્યું રામાનંદ સ્વામી ક્યાં હતો? કે તો જેતપુર છે. કે જેતપુર આવ્યો. જેતપુર ને પૂછ્યું રામાનંદ સ્વામી ક્યાં હતો? કે તો ફળણી ગયા છે. ફળણી આવ્યો અને સભાનંદ રાય ને પૂછ્યું રામાનંદ સ્વામી ક્યાં ગયા? તો કે પ્રમ દિવસે ધામમાં ગયા. અને પછી પોક મૂકીને રોવા મળ્યો. પોક મૂકી કહો હો, કેટલા તીર્થયાત્રા કર્યા ને કેટલી મહેનત કરી, ત્યારે માણ કરીને સદગુરુ મળ્યા હતા, એની વાત મને મનાણે ની, હું આમ યાત્રા કરવા ગયો પાછળથી વિયા ગયા. પોક મૂકીને રોયો, બહુ રોવા મળ્યો. ત્યારે મહારાજ કે મોહનદાસ રોવો નહીં, કે રોવું નહીં ત્યારે હું કરું? કે તમે ભાગશાળીથી આપણે બે યાત્રા કરવા નીકળ્યા હતા, બે ભગવાન ગોતવા નીકળ્યા, તમને મળી ગયા, હું રહી ગયો કે? અને તમે એની સેવા કરીને એને પામી ગયા, હું ન સમજી ગયો તો યાત્રા કરવા નીકળી ગયો. ત્યારે મહારાજ કે તમે નથી રહી ગયા, એક કામ કરો, ધ્યાનમાં બેહો, રામાનંદ સ્વામીને સંભાળો કે તમારો સંકલ્પ પૂરો થાય, દર્શન થાય. મોહનદાસ ધામ ધ્યાનમાં બેઠા, રામાનંદ સ્વામી રામાનંદ સ્વામી ભજન કરવા માંડ્યો. બે એક મિનિટ થઈને તે તેજ દેખાણું, તેજની મધ્ય મહારાજના દર્શન થયા. પણ ક્યાં મહારાજને ખબર? ઓલા વનમાં હાલ્યા આવતા ત્યાંના,
મોહનદાસ તમે ઘરબાર કેમ છોડ્યા? ભગવાન મેળવવા પિત્ર અમે એટલે જ છોડ્યા, એના હૃદયમાં દર્શન થયા. તેજ તેજના અંબાને મધ્ય મહારાજ, થોડી વાર મી દ્રશ્ય બંધ થયું અને અનંત કોટી મુક્તોની મધ્ય મહારાજના દર્શન થયા. અનંત કોટી મુક્તોની મધ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે, પણ ઈ જો વર્ણી. અને આ દ્રશ્ય થતાની સાથે મોહનદાસ તો ગાંડો બીનો ભકો ભખ મળ્યો દંડવટ કરવા, ધ્યાનમાં સમાધિમાં મળ્યો દંડવટ કરવા. અરે વર્ણિરાજ, તમે ભગવાન છો? અરે ભલામણા મને કીધું નહીં કે? પચી વાર પૂછ્યું તમે, અને તમે હામે જ પૂછતા તે હું કામ ગરબા છોડ્યા? હું તમને કહેતો પેલા ભગવાન મળવા હતો તો તમે એમ જ કહેતા મેં ભગવાન મેળવવા હતું છોડ્યા, પણ કીધું જ નહીં. અને પછી જાગૃત થયો અને દંડવટ કર્યા મહારાજને, અને મહારાજને કે મહારાજ મને તમારો સાધુ કરો. અને પછી મહારાજે ભાગવતી દીક્ષા આપીને સાધુ કર્યા, વ્રજાનંદ સ્વામી નામ રાખ્યું. પછી ધ્યાનનું બહુ અંગ પડ્યું વ્રજાનંદ સ્વામીને. વ્રજાનંદ સ્વામી જયારે ધ્યાન કરે, મહારાજ એક દાડો પ્રશ્ન કર્યો કે સ્વામી તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે વ્રજાનંદ સ્વામી મોઢામાં શબ્દ નીકળ્યા,